એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સુસ્વાગતમ. આજની આપણી જ્ઞાનયાત્રા આપણને લઈ જશે ગણિતના ઇતિહાસના એક એમ કે સૌથી રહસ્યમય અને લાંબા સમય સુધી વણ ઉકેલાયેલા પ્રશ્ન તરફ. પુસ્તક છે સાયમન સિંઘનું ફર્માટ્સ એનિગ્મા. અને સાંભળજો, આ ખાલી ગણિતની વાત નથી કરવાની હું.
ના, બિલકુલ નહીં.
આ તો માનવીય જિજ્ઞાસા, ધૈર્ય અને બુદ્ધિના એક અદ્ભુત સાહસની કથા છે.
બરાબર. વિચારો ને, એક એવી સમસ્યા જેણે દુનિયાના સારામાં સારા દિમાગને શું કહેવાય 358 વર્ષ સુધી પરેશાન કર્યા.
358 વર્ષ?
હા. અને દેખાવમાં કેટલી સરળ લાગે છે આ સમસ્યા, પણ એનો ઉકેલ શોધવાની જે યાત્રા છે ને, એ ગણિતના વિકાસ અને માનવીય સંઘર્ષની એક રોલર કોસ્ટર રાઈડ જેવી છે.
સાચી વાત. અને આ પુસ્તક એ જ રોમાંચને જીવંત કરે છે. એટલે આજે આપણો પ્રયાસ એ જ રહેશે કે આખી ગાથાના સારને, એના જે પાત્રો છે, એમના સંઘર્ષો અને એમાંથી જે શીખવા જેવું છે ને, એને સહજ ગુજરાતીમાં સમજીએ.
કોઈ ગણિતનો લેક્ચર નથી આ?
ના ના, બિલકુલ નહીં. આ તો એક એવી વાર્તા છે જે બતાવે છે કે આવા અમૂર્ત વિચારો પાછળ પણ કેટલી ઊંડી માનવીય ભાવનાઓ હોય છે.
તો શરૂઆત કરીએ લેખકથી,
જેમણે આ રોમાંચક કથા કહી છે, સાયમન સિંઘ.
હા, કોણ છે તેઓ?
એ બ્રિટિશ લેખક છે, વિજ્ઞાન પત્રકાર છે અને એમની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ છે. એમણે મૂળભૂત રીતે કણ ભૌતિકશાસ્ત્ર એટલે કે પાર્ટિકલ ફિઝિક્સમાં પીએચડી કર્યું છે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી.
ઓ વાહ.
અને સર્ન જેવી વિશ્વ પ્રસિદ્ધ સંસ્થામાં પણ કામ કર્યું છે.
એટલે વિજ્ઞાન અને ગણિતની દુનિયાથી તો ખૂબ નજીકથી પરિચિત કહેવાય.
ચોક્કસ. પણ એમની ખરી કળા એ છે કે આવા જટિલ વિષયોને પણ આમ એકદમ સરળ અને રસપ્રદ વાર્તામાં ઢાળી શકે છે.
હા, જે સામાન્ય વાચક પણ સમજી શકે.
બરાબર.
અને આ પુસ્તક પણ એમની જ એક બીબીસીની એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટરી પર આધારિત છે.
અચ્છા, એટલે એમને જે મુખ્ય પાત્રો હતા, જેમ કે પેલા એન્ડ્રુ વાઇલ્સ જેમણે છેલ્લે કોયડો ઉકેલ્યો,
હા,
એમના સુધી સીધી પહોંચ હતી,
એમની સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો,
એનાથી બહુ ફરક પડે.
બહુ જ. સિંઘ એક કુશળ વાર્તાકારની જેમ શું કહેવાય, ગણિતની દુનિયાને જાણે બહારથી જુએ છે અને અંદર જે ડ્રામા ચાલી રહ્યો છે ને, સ્પર્ધા, એકાંત, સંઘર્ષ, નિષ્ફળતા, ખુશી, એ બધું પકડે છે.
સમીકરણો પાછળના માણસો પર ફોકસ છે એમનું.
બરાબર. એમના જુસ્સા પર. આ જ વાત એમને ખાસ બનાવે છે.
તો ચાલો હવે મૂળ વાત પર આવીએ. એ કોયડો જેણે 358 વર્ષ સુધી બધાને ચક્રાવે ચઢાવ્યા, પિયર દ ફર્મા, 17મી સદીના ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી.
પણ એ વ્યવસાયે તો વકીલ હતા ને, ગણિત તો શોખ હતો.
હા, એટલે જેમને શોખીનોનો રાજકુમાર કહેતા. એમણે ગ્રીક ગણિતશાસ્ત્રી ડાયોફેન્ટસનું પુસ્તક હતું એરિથમેટિકા, એ વાંચતી વખતે એક નોંધ લખી.
પેલી પ્રખ્યાત નોંધ.
એ જ. જુઓ, પાયથાગોરસનું પ્રમેય તો બધા જાણે છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર. એના તો ઘણા પૂર્ણાંક ઉકેલ છે, જેમ કે 3, 4, 5. 3નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર 5નો વર્ગ.
હા, 9 વત્તા 16 બરાબર 25.
બરાબર. ફર્માએ દાવો કર્યો કે જો આ ઘાત પાવર 2થી વધુ હોય, એટલે કે xn પ્લસ yn ઇઝ ઇક્વલ ટુ zn, જ્યાં n 3 કે તેથી મોટો કોઈ પૂર્ણાંક હોય,
મતલબ એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ક્યુબ, કે x4 પ્લસ y4 ઇઝ ઇક્વલ ટુ z4.
હા, તો એનો કોઈ પણ પૂર્ણાંક ઉકેલ શક્ય જ નથી, 0 સિવાય અલબત્તા.
ઓકે, અહીં સુધી તો ઠીક હતું, પણ પછી પેલી લાઈન આવી.
હા હા, એ જ પુસ્તકના હાશિયામાં એમણે ઉમેર્યું, મેં આની એક ખરેખર અદ્ભુત સાબિતી શોધી કાઢી છે, પરંતુ આ હાશિયો તેને સમાવવા માટે ખૂબ સાંકડો છે.
બસ આટલું જ, અને ગણિત જગતમાં ભૂકંપ આવી ગયો.
ખરેખર. શું ફર્મા પાસે સાબિતી હતી કે ખાલી એક અનુમાન હતું? આ રહસ્યએ પેઢી દર પેઢી ગણિતજ્ઞોને પડકાર ફેંક્યો.
અને પછી શરૂ થઈ એક લાંબી અદ્ભુત બૌદ્ધિક સફર.
પુસ્તક આપણને એ જ સફર પર લઈ જાય છે. 18મી સદીમાં લિયોનાર્ડ ઓઇલર જેવા મહાન ગણિતશાસ્ત્રી આવ્યા.
ઓઇલર.
એમણે શું કર્યું?
એમણે ખૂબ મહેનત કરી અને ફક્ત એન ઇક્વલ ટુ 3 માટે સાબિતી આપી શક્યા.
ફક્ત એન ઇક્વલ ટુ 3 માટે? આટલા મહાન ગણિતશાસ્ત્રી?
હા. આનાથી બધાને ખ્યાલ આવ્યો કે ભાઈ આ સમસ્યા દેખાય છે એટલી સહેલી નથી, બહુ જટિલ છે.
પછી 19મી સદીમાં સોફી જર્મેન, એમની વાર્તા તો ખૂબ પ્રેરણાદાયક છે.
ખરેખર એ જમાનામાં સ્ત્રીઓ માટે શિક્ષણ કેટલું મુશ્કેલ હતું.
હા, દરવાજા લગભગ બંધ જ હતા, છતાં એમણે ગુપ્ત રીતે અભ્યાસ કર્યો
અને પુરુષના નામે પત્ર વ્યવહાર કરીને આ સમસ્યા પર મહત્વનું કામ કર્યું. એમની હિંમત અને બુદ્ધિ અદ્ભુત.
સાચી વાત, સલામ કરવી પડે.
એ જ સદીમાં પછી આવ્યા અર્ન્સ્ટ કુમળ, જર્મન ગણિતશાસ્ત્રી. એમણે તો લગભગ આખી સાબિતી આપવાનો પ્રયાસ કર્યો,
પણ કંઈક ભૂલ રહી ગઈ.
હા, એક સૂક્ષ્મ ભૂલ. પણ અહીંયા મજાની વાત એ છે કે આ નિષ્ફળતા નકામી ના ગઈ.
એમ કઈ રીતે?
એ ભૂલને સમજવા અને સુધારવાના પ્રયાસમાં કુમરે આઈડિયલ નંબર્સ નો ખ્યાલ વિકસાવ્યો અને એમાંથી ગણિતની એક આખી નવી શાખા જન્મી, આધુનિક બીજગણિત, નંબર થિયરી.
વાહ, એટલે ક્યારેક ખોટા રસ્તા પણ નવી મંઝિલ સુધી પહોંચાડી દે.
બરાબર. આ જ બતાવે છે કે નિષ્ફળતા પણ જ્ઞાનના વિકાસમાં કેટલો મોટો ફાળો આપી શકે છે.
પણ પછી 20મી સદીની શરૂઆતમાં આ ફરમાનો પ્રમેય થોડો સાઈડમાં જતો રહ્યો હતો, નહીં?
હા, થોડો મુખ્ય પ્રવાહમાંથી હટી ગયો હતો. ત્યાં સુધી કે
શું થયું પછી?
યુદ્ધ પછી જાપાનમાં બે યુવાન ગણિતજ્ઞો હતા, યુતાકા તાનિયામા અને ગોરો શિમુરા.
ઓકે.
તેઓ એક અત્યંત ક્રાંતિકારી વિચાર લઈને આવ્યા. એમણે એક અનુમાન રજૂ કર્યું જેને કહેવાય છે તાનિયામા શિમુરા કન્જેક્ચર.
તાનિયામા શિમુરા કન્જેક્ચર, આ શું હતું અને આટલું ક્રાંતિકારી કેમ?
એમણે ગણિતના બે તદ્દન અલગ લાગતા ક્ષેત્રોને જોડી દીધા.
કયા બે ક્ષેત્રો?
એક છે એલિપ્ટિક કર્વ્સ, અમુક સમીકરણોના ગ્રાફના આકાર સાથે જોડાયેલો વિષય, અને બીજું ક્ષેત્ર છે મોડ્યુલર ફોર્મ્સ. એ ખૂબ જ જટિલ પ્રકારની સમપ્રમાણતા ધરાવતા ગાણિતિક ફંક્શન્સ છે.
આ બંને તો સાવ અલગ જ લાગે.
લાગતા હતા. પણ તાનિયામા શિમુરા અનુમાન કહેતું હતું કે હકીકતમાં દરેક એલિપ્ટિક કર્વ એ છુપાવેશે એક મોડ્યુલર ફોર્મ જ છે.
શું વાત કરો છો? જાણે ગણિતના બે અલગ દેશોના નાગરિકો એક જ હોય, ખાલી કપડાં જુદા પહેર્યા હોય.
બસ એવું જ. આ એકદમ અણધાર્યું જોડાણ હતું.
અદ્ભુત. પણ આનો ફરમાના પ્રમેય સાથે શું લેવા દેવા?
અહીં જ તો ખરી મજા છે. 1980ના દાયકામાં ત્રણ ગણિતજ્ઞો, ગેરહાર્ડ ફ્રે, જીન પિયર સેર અને કેન રિબેટ, એમણે સાબિત કર્યું.
ગોડ, આ તો બહુ મોટો ધડાકો કહેવાય.
હા, એટલે ફરમાનો 300 વર્ષ જૂનો નંબર થિયરીનો લાગતો પ્રશ્ન
અચાનક આધુનિક ગણિતના એક સાવ જુદા છેડા સાથે જોડાઈ ગયો, એલિપ્ટિક કર્વ્સ અને મોડ્યુલો ફોર્મ્સ સાથે.
બિલકુલ. હવે ફરમાનો પ્રમેય ઉકેલવા માટે માત્ર તાનિયામા શિમુરા કન્જેક્ચર સાબિત કરવાની જરૂર હતી.
એટલે આખી ગેમ જ બદલાઈ ગઈ.
હા, આ જોડાણે ફરમાના પ્રમેયને ફરીથી ગણિતના સેન્ટરમાં લાવી દીધો અને એક નવો રસ્તો બતાવ્યો.
અને આ રસ્તો પકડ્યો એન્ડ્રુ વાઇલ્સ નામના ગણિતશાસ્ત્રીએ, પ્રિન્સ્ટન યુનિવર્સિટીના.
બરાબર. પુસ્તકનો અંતિમ અને સૌથી ભાવનાત્મક ભાગ વાઇલ્સની કથા છે. એમણે બાળપણમાં આ પ્રમેય વિશે વાંચ્યું હતું
અને ત્યારથી સપનું જોયું હતું કે હું આ ઉકેલીશ.
હા, અને જ્યારે રિબેટે પેલી કડી સાબિત કરી ત્યારે વાઇલ્સે નક્કી કર્યું કે બસ હવે આ જ કરવું છે.
અને પછી?
પછી એમણે લગભગ 7 વર્ષ સુધી દુનિયાથી લગભગ અલિપ્ત રહીને પોતાના ઘરના એક રૂમમાં એકલા આના પર કામ કર્યું.
7 વર્ષ એકલા, આજના જમાનામાં આવું
અસાધારણ કહેવાય આવી એકાગ્રતા અને ગુપ્તતા. વાઇલ્સે પોતે આ પ્રક્રિયાને એક અંધારી હવેલીમાં ભટકવા સાથે સરખાવી છે.
પેલું રૂપક, હા જરા સમજાવશો?
વાઇલ્સ કહે છે, તમે હવેલીના પહેલા ઓરડામાં જાઓ છો અને ત્યાં ઘોર અંધારું છે. તમે ફર્નિચર સાથે અથડાવ છો, રસ્તો શોધવા ફાંફા મારો છો. ધીમે ધીમે તમને ખ્યાલ આવે છે કે કઈ વસ્તુ ક્યાં છે. મહિનાઓ પછી, કદાચ 6 મહિને, તમને લાઇટની સ્વિચ મળે છે અને અચાનક બધું સ્પષ્ટ દેખાય છે.
વાહ.
તમે સમજી જાઓ છો કે તમે ક્યાં હતા. પછી તમે બીજા ઓરડામાં જાઓ છો અને ફરી 6 મહિના અંધારામાં.
આ કેટલું સચોટ વર્ણન છે. ગણિત હોય કે બીજું કોઈ પણ મોટું સંશોધન, આ જ પ્રક્રિયા હોય છે.
લાંબી, કંટાળાજનક લાગે પણ તે ફળદાયી. એ ધીરજ અને પરિશ્રમ બતાવે છે.
તો વાઇલ્સને આખરે સ્વિચ મળી ગઈ, એમણે ઉકેલી નાખ્યો.
હા, 1993માં કેમ્બ્રિજમાં 3 લેક્ચરની એક શ્રેણી હતી. એમાં એમણે દુનિયાને સ્તબ્ધ કરી દીધી, જાહેરાત કરી કે મેં ફરમાનો પ્રમેય સાબિત કરી દીધો છે.
આખા ગણિત જગતમાં ઉત્સાહ છવાઈ ગયો હશે.
જબરદસ્ત. પણ વાર્તા અહીં પૂરી નથી થતી.
ઓહ, હવે શું થયું?
જ્યારે એમની સાબિતીની બારીકાઈથી ચકાસણી શરૂ થઈ ત્યારે તેમાં એક નાની પણ ગંભીર ભૂલ પકડાઈ.
અરે રે, વાઇલ્સ માટે તો આ મોટો આઘાત હશે.
બહુ મોટો. સાત વર્ષની મહેનત પર પાણી ફરી વળતું લાગ્યું એમને.
ખૂબ નિરાશાજનક. પછી શું કર્યું એમણે? હાર માની લીધી.
એક વર્ષ સુધી તો હતાશામાં રહ્યા, પણ પછી હાર ન માની. એમના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા, રિચાર્ડ ટેલર.
હા.
એમની મદદથી એમણે એ ભૂલ સુધારવાનો ફરી પ્રયાસ શરૂ કર્યો અને સપ્ટેમ્બર 1994માં એક સવારે અચાનક જ
શું થયું?
એમને એ ભૂલ સુધારવાનો રસ્તો દેખાયો. એકદમ શું કહેવાય, યુરેકા ક્ષણ.
વાહ, અદ્ભુત.
થોડા સમય પછી એમણે સંપૂર્ણ અને નિર્વિવાદ સાબિતી રજૂ કરી અને 358 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો.
કમાલ છે. આખી કથા જ માનવીય દ્રઢતા અને બુદ્ધિના વિજયની ગાથા છે. આ પુસ્તકમાંથી મુખ્ય વિચારો કે સંદેશા કયા મળે છે આપણને?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે જે જ્ઞાન શરૂઆતમાં નકામું લાગે ને, એની પણ અકલ્પનીય શક્તિ હોઈ શકે છે.
જેમ કે ફરમાનો પ્રમેય, એનો કોઈ સીધો વ્યવહારિક ઉપયોગ નહોતો દેખાતો.
બરાબર. છતાં એને ઉકેલવાની કોશિશે ગણિતની નવી શાખાઓ ખોલી અને એ શાખાઓ આજે ક્રિપ્ટોગ્રાફી જેવી ટેકનોલોજીનો પાયો છે.
એટલે સવાલ એ થાય કે શું જ્ઞાનનો કોઈ તાત્કાલિક વ્યવહારિક ઉપયોગ ન હોય તો એ નકામો ગણાય?
આ બહુ મહત્વનો મુદ્દો છે, ખાસ કરીને આજના જમાનામાં. બીજો સંદેશ છે માનવીય દ્રઢતા અને બૌદ્ધિક જુસ્સાનો.
હા, 358 વર્ષ, ઓઇલરથી વાઇલ્ડ સુધી, પેઢી દર પેઢીની મહેનત,
અને ખાસ કરીને વાઇલ્ડ્સની 7 વર્ષની એકલતા ભરી તપસ્યા અને ભૂલ પછી પણ હાર ન માનવાની વૃત્તિ, આ ખરેખર પ્રેરણાદાયક છે.
મોટા લક્ષ્યો માટે આવું સમર્પણ જોઈએ જ.
ત્રીજો મુદ્દો કદાચ ગાણિતિક વિચારના વિકાસનો છે. પુસ્તક બતાવે છે કે સમય જતા સમસ્યા ઉકેલવાના સાધનો કેવી રીતે બદલાય છે, વિકસે છે.
જે ઓઇલર માટે અશક્ય હતું તે વાઇલ્ડ્સ માટે શક્ય બન્યું, કારણ કે વચ્ચે ગણિત ઘણું વિકસ્યું હતું.
ચોક્કસ. અને ચોથો મુદ્દો જે મને બહુ ગમ્યો તે છે ગણિતની અંદર છુપાયેલી એકતા.
પેલું એલિપ્ટિક કર્વ્સ અને મોડ્યુલર ફોર્મ્સનું જોડાણ.
હા, કોણે વિચાર્યું હોય કે બે સાવ અલગ વિષયો આમ જોડાઈ જશે અને ફરમાનો ઉકેલ આપશે? આ બતાવે છે કે જ્ઞાનની શાખાઓ ભલે અલગ દેખાય, ઊંડાણમાં ક્યાંક જોડાયેલી હોય છે,
અને એ જોડાણો શોધવાથી જ મોટી સફળતા મળે છે.
અને પાંચમો મુદ્દો, પેલી નિષ્ફળતાની ઉત્પાદકતા.
હા, કુમારની ભૂલમાંથી નવી શાખા જન્મી, વાઇલ્ડ્સની ભૂલે એમને વધુ મજબૂત સાબિતી આપી.
એટલે નિષ્ફળતા એ અંત નથી, એ પ્રક્રિયાનો જ ભાગ છે, એમાંથી શીખીલે આગળ વધવાનું છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો ખરેખર યાદ રહી જાય એવા છે.
હા, જેમ કે પેલી ફરમાની હાસ્યામાં લખેલી નોંધ જ મેં આની એક અદ્ભુત સાબિતી શોધી કાઢી છે, જે આ હંસિયો સમાવવા માટે ખૂબ સાંકડો છે.
એક વાક્ય અને સદીઓ સુધીનો પડકાર બૌદ્ધિક રહસ્યનું પ્રતીક બની ગયું એ તો.
બરાબર. અને પેલું એન્ડ્રુ વાઇલ્ઝનું અંધારી હવેલીવાળું રૂપક.
હા, તમે અંધારા ઓરડામાં ફાંફા મારો છો, મહિનાઓ પછી સ્વિચ મળે છે, અને પછી બીજા અંધારા ઓરડામાં.
આ ફક્ત ગણિત માટે નહીં પણ કોઈ પણ મોટા સર્જનાત્મક કે સંશોધનના કામ માટે કેટલું સાચું છે. પેલો સંઘર્ષ, અનિશ્ચિતતા અને અંતે મળતી સ્પષ્ટતા,
એકદમ સચોટ ચિત્રણ છે. ધીરજ અને પરિશ્રમનું મહત્વ સમજાવે છે.
પછી તાનિયામાં શિમુરા કન્જેક્ચરનો વિચાર, બે અલગ દુનિયા વચ્ચેનો પુલ. દરેક ઇલિપ્ટિક કર્વ છુપાવેશે મોડ્યુલર ફોર્મ છે,
ગણિતની અંદરની અણધારી સુંદરતા અને જોડાણની વાત.
અને છેલ્લે પેલો ગાણિતિક સાબિતીની પ્રકૃતિ વિશેનો વિચાર. પુસ્તક કહે છે ગાણિતિક સાબિતી નિરપેક્ષ છે, તે શાશ્વત સત્ય છે.
અનિશ્ચિતતાના બ્રહ્માંડમાં તે નિર્વિવાદ નિશ્ચિતતાનો એક ભાગ છે. આ સમજાવે છે કે કેમ લોકો ગણિત પાછળ જીવન સમર્પિત કરી દે છે.
એ સંપૂર્ણ શાશ્વત સત્યની શોધમાં હોય છે.
આ બધી વાતોમાંથી આપણે રોજિંદા જીવન માટે શું શીખી શકીએ?
પહેલો તો મને લાગે છે ડીપ વર્કની શક્તિ, ઊંડાણપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવું.
આજના જમાનામાં જે આટલા બધા વિક્ષેપો છે, વાઇલ્સની 7 વર્ષની એકાગ્રતા યાદ અપાવે છે કે મોટા કામ માટે ફોકસ કેટલું જરૂરી છે.
બરાબર. બીજું, સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ. વાઇલ્સની જેમ
સફળતાની નજીક પહોંચીને પણ જો આંચકો લાગે તો હાર માનવાને બદલે ભૂલમાંથી શીખીને ફરી ઊભા થવું.
જીવનમાં પણ આવું બને જ છે. ત્રીજું, મૂળભૂત સંશોધન અને જિજ્ઞાસાનું મહત્વ.
ભલે કોઈ શોધનો તાત્કાલિક ફાયદો ન દેખાય, જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવું.
હા, કોને ખબર લાંબા ગાળે એના કેવા ફાયદા થાય. કદાચ આપણે આપણી આસપાસની દુનિયાને વધુ કુતૂહલથી જોવી જોઈએ.
અને ચોથું, પેલું જોડાણ દ્વારા નવીનતા, જેમ ગણિતના બે અલગ ક્ષેત્રો જોડાયા
તેમ આપણે પણ જીવનના જુદા જુદા અનુભવો, જ્ઞાન, લોકોના વિચારોને જોડીને કંઈક નવું વિચારી શકીએ, નવા ઉકેલો શોધી શકીએ.
આખી ચર્ચા પરથી તમારા માટે સૌથી મોટો બોધ કયો રહ્યો?
મારા માટે તો એ કે ગણિત જેવો વિષય પણ કેટલો માનવીય, કેટલો નાટકીય અને કેટલો પ્રેરણાદાયી હોઈ શકે છે. આ ખાલી સૂત્રો નથી, પણ માનવીય બુદ્ધિ અને આત્માની એક અવિરત યાત્રા છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે યાત્રા ઘણીવાર મંજિલ કરતાં વધુ મહત્વની હોય છે. હા, વાઇલ્સે કોયડો ઉકેલ્યો એ ઐતિહાસિક સિદ્ધિ છે, પણ એ પહેલાંના 358 વર્ષના પ્રયાસો, નિષ્ફળતાઓ, નાની મોટી શોધો, એ બધું મળીને માનવ જ્ઞાનનો ભંડાર કેટલો સમૃદ્ધ થયો.
સાચી વાત, આ પુસ્તક ખરેખર માનવ જિજ્ઞાસાની ઉજવણી છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ.
હા, કે આ વાર્તા આપણને પૂછવા પ્રેરે છે કે આપણા પોતાના જીવનમાં એવો કયો ફરમાનો કોયડો છે, કોઈ અધૂરું સ્વપ્ન, કોઈ મોટો પડકાર,
જેના ઉકેલ માટે આપણે આપણી પૂરી ક્ષમતા, ધૈર્ય અને શ્રદ્ધા લગાવવા તૈયાર છીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.